તારીખ 25/10/1996 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 104.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના ગુરુદેવ શ્રીના પ્રવચનો ગાથા 9 બધા સાથે બોલશો. પ્રથમ પદ આવ્યું હતું કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત સમજાય તે પદનું શ્રી સદગુરુ ભગવાન જે પદ કહ્યું, જે પદ એટલે સમજાયું તે પદ નમો, તે પદ એટલે જે પદ કહ્યું તે આત્મ સ્વરૂપ છે. કયું છે? એ પદ છે તે નિજ સ્વરૂપ છે. તે પદ તને સમજાયું નથી, સમજાયું નથી એટલે અનુભવ ગોચર થયું નથી. તેનું કારણ સ્વછંદ અને પ્રતિબંધ છે. તેનું કારણ બુદ્ધિ નથી એમ નથી, તેનું કારણ ક્ષયોક્ષમ નથી એમ નથી, પણ તેનું કારણ સ્વછંદ અને પ્રતિબંધ છે. જ્યાં સુધી જીવને સ્વછંદ અને પ્રતિબંધ હોય છે ત્યાં સુધી તેને આત્મ સ્વરૂપનો અનુભવ થતો નથી. તે સ્વછંદ અને પ્રતિબંધ તેમને ટાળવાની વિધિ પોતાની મેળે ન સમજી શકે. એ સ્વછંદ અને પ્રતિબંધ કેમ ટાળવો એ કોઈ પોતાની મેળે ન સમજી શકે. માટે જે યથાર્થ તત્વને સમજ્યા છે એવા સદગુરુ અથવા યથાર્થ તત્વનો અનુભવ કર્યો છે એવા સદગુરુ પાસે પોતાને પોતાનો વિવેક સમજવા માટે પોતાના મત આગ્રહ માનાદીનો પક્ષ છોડી દે, સરળ ભાવે સદગુરુના ચરણને સેવા, પોતાની પવિત્રતા એ ઈષ્ટ નિમિત્ત, પોતાની પવિત્રતા એ ઈષ્ટ નિમિત્ત આવે ને મળે જ, ઈષ્ટ સદગુરુ એને મળે. જો પોતાને આત્મકલ્યાણ કરવું હોય તો એને ઈષ્ટ નિમિત્ત એટલે સદગુરુ જ્ઞાની એને મળી જ રહે છે. પોતાના સ્વછંદ પ્રતિબંધનો ત્યાગ કર્યો એટલે પોતાનો સાચો માર્ગ અને જ્ઞાની પુરુષની ઓળખાણ થવાની છે. જ્યાં પોતે સ્વછંદ અને પ્રતિબંધનો ત્યાગ કરવા તૈયાર થયો ત્યારે એને સાચા માર્ગની ઓળખાણ પણ થવાની અને જ્ઞાની પુરુષની પણ ઓળખાણ એને થવાની, એટલી નિર્મળતા આવી જશે એમ કહેવું છે. હાડકાની સેવા નહીં પણ આજ્ઞાની આરાધના, ચરણ સેવાની વાત છે ને, એમાં હાડકાની સેવા નહીં પણ આજ્ઞાની આરાધના. સદગુરુના લક્ષણો જાણીને તેમની ચરણ ઉપાસના કરવી એટલે વિનય સદબોધ ગ્રહણ કરવો, વિનય પણ ગ્રહણ કરવો અને સદબોધ પણ ગ્રહણ કરવો અને સાચી અર્પણતા કરવી. કોઈ કહે કે અમે ઘણા સાધુને જોયા છે, અમે 10 વર્ષ સુધી સમાગમ કર્યો છે, ધર્મકથા શ્રવણ કરીએ છીએ એમ કોઈ કહે, એ ધાર્મિક ક્ષેત્રમાં આવી પ્રવૃત્તિ વર્ષોથી કરતા હોય એમ કહેવું છે. સાચી અર્પણતા એટલે એમ કોઈ ગોપીને અર્પણતા નહીં, સાચી અર્પણતાનો અર્થ શું છે? શક્તિ ગોપીને અર્પણતા એવી રીતે, એટલે જ્યારે જે કંઈ જરૂર પડે એટલી. કોઈ કહે કે અમે ઘણા સાધુને જોયા છે, અમે 10 વર્ષ સુધી સમાગમ કર્યો છે, ધર્મકથા શ્રવણ કરી છે, તેને કહીએ છીએ કે તેમાં દાળિયા શું પાક્યા, એમાં શું થયું, તારે શું મળ્યું છે, એ કે તને શું મળ્યું છે, દાળિયા શું પાક્યા એટલે તને શું મળ્યું છે, અત્યાર સુધી તને શું લાભ થઈ ગયો, એમ પૂછે છે. જેમ કાચ લાગેલી લોઢાની ડાબલીમાં પારસમણી રત્ન લાખ વર્ષ પડ્યો રહે તો પણ શું કામનો, કાચ લાગેલી લોઢાની ડબ્બી હોય એમાં પારસમણી રત્ન છે એ પડ્યો રહે, લાખ વર્ષ સુધી પડ્યો રહે તો પણ શું કામનો, એનો કોઈ ઉપયોગ થવાનો નથી. માર્ગની વિધિ ન્યાય સમજ્યા વિના આંધળી દોડ શું કામની, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે પણ પોતે તો કાંઈ માર્ગની વિધિ સમજતો નથી, કે ન્યાય પણ સમજતો નથી કે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, એ પ્રકારનો ન્યાય સમજતો નથી તો અંધશ્રદ્ધાથી અનુસરે છે, એ શું કામ. નિજ પક્ષ છોડીને સાચી ઓળખાણ વડે હીન આજ્ઞાનું સેવન કરે તો જ આત્માર્થ પામે. શું કહે છે, નિજ પક્ષ છોડીને સાચી ઓળખાણ વડે, નિજ પક્ષ છોડીને એટલે શું, પોતાનો અભિપ્રાય અને પોતાનો કદાગ્રહ અથવા પોતાનો પૂર્વગ્રહ એ છોડીને સાચી ઓળખાણ વડે હીન આજ્ઞાનું સેવન કરે તો જ આત્માર્થ પામે, એટલે આત્મકલ્યાણને પામે. આત્માનો જેમ જે રીતે ધર્મ છે, વસ્તુ સ્વભાવ છે, તેમ સમજે, શ્રદ્ધે અને તે રૂપે આચરે એટલે વર્તે તો સહજ આનંદ સ્વરૂપનું વેદન થાય. એ દર્શન જ્ઞાન ચારિત્ર લીધા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય રહિતપણે સમજે, સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય રહિતપણે સમજે, વિપરીત અભિપ્રાય રહિતપણે આચરે, સ્વસન્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે આચરે, અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે અને આચરે, સ્વરૂપ લીનતારૂપ ચારિત્ર. જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે તો તે આત્માથી છે. તો હજી જેને યથાર્થ સમજાયું નથી તેને યથાર્થ સમજવાની જિજ્ઞાસા રહે તો તે, અને એ પ્રકારે પ્રયત્ન કરે તો તે આત્માર્થી છે. હા, સ્વસન્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે, એમ બીજું છે, અંતર્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે. બહિર્મુખ જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી, કેમ કે તો ઇન્દ્રિય જ્ઞાન છે, એ કંઈ મૂળ જ્ઞાન નથી. ત્યાગી દઈ નિજ પક્ષ એટલે બીજું જે ઉપરનું છે ને બીજું ચરણ, એટલે પોતાના પક્ષનો પૂર્વાગ્રહ, ઊંધી માન્યતાઓનો સર્વથા ત્યાગ કરવા થયું છે. પોતાની દ્રષ્ટિમાં જે નિર્ણય થયો હોય તેમાં સર્વસ્વ કલ્પીને, એટલે પૂરેપૂરું પાકું એમાં સર્વસ્વ કલ્પીને તેમાં પોતાની માન્યતાને, સ્વચ્છંદને પોષણ આપે અને કહે કે અમને આત્માનું તેજ બિંબ દેખાય છે, ધ્યાનમાં દેવ દેખાય છે, કોઈ દેવ દેખાય છે, અથવા કહે કે મને પૂર્વજન્મના સંસ્કાર છે, કલ્પના એવી કરે વગેરે અનેક કલ્પના દ્વારા પોતાની દ્રષ્ટિએ ઊંધી માન્યતા કરી છે. આ પ્રકારે જીવે ઊંધી માન્યતા અનેક વાર કરે છે ભિન્ન ભિન્ન પ્રકારે. તે પોતાનો સ્વચ્છંદ માન્યતા આગ્રહ છોડીને સત્પુરુષને ગોતે, એ બધું છોડીને સત્પુરુષને ગોતે, કેમ કે એમાં એટલો વિવેક આવ્યો કે હું અજાણ્યો છું અને જાણકાર સિવાય મને મારે કોઈ નિવેડો આવે એવું
નથી એ વાત એને સમજાણી છે, સત્પુરુષને ગોતે છે અને એ વાત સમજાણી છે, અને તેમના પ્રત્યે અર્પણતા કરે તો તે પરમાર્થને પામે. દુઃખ ખાલી સાંભળવાનો લોભ રાખે એમ નહીં, શું ભક્તિ વિનય અર્પણતા એ પ્રકારના ભાવ આવે તો તે પરમાર્થને પામે, નહીતર ન પામે એમ કે સાંભળે તો પણ ન પામે. પરીક્ષા શક્તિ ન હોય તો વિનયથી પાત્રતા કેળવે, એ કેળવે એમ લેવું જોઈએ, કેવળ છે ને એને બદલે કેળવે. શું પરીક્ષા શક્તિ ન હોય તો વિનયથી પાત્રતા કેળવે, પણ આંધળી દોડથી તારું કાંઈ નહીં મળે. પાત્રતા કેળવી અને પછી પરીક્ષા કરે, પરીક્ષા કરવાની પહેલાં શક્તિ ન હોય તો અમુક પાત્રતા કેળવે. પાત્રતા કેવી રીતે કેળવે કે પોતાનું આત્મકલ્યાણની ભાવનામાં વિશેષપણે આવે, તીવ્રપણે આવે તો પાત્રતા કેળવાય અને પરીક્ષા કરવાની યોગ્યતા પણ આવે. એક શેઠનું દ્રષ્ટાંત છે એમાં કે એક લક્ષાધિપતિ ગૃહસ્થ પાસે એક ગરીબ માણસ નોકરી માટે ગયો, પોતામાં ઘણી હોશિયારી છે એમ તે માનતો હતો, પણ જે નોકરી કરવા ગયો તે માણસ. શેઠે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેમાં એક વાત પૂછી કે તને મીંડા વાળતા આવડે છે? શેઠ વિચક્ષણ હતા, એટલે જરા પ્રશ્ન એવો પૂછો કે જલ્દી એનો અર્થ ન સમજાય. ગૂઢ ભાષા જેને કહે, ગૂઢ ભાષામાં પ્રશ્ન પૂછો કે તને મીંડા વાળતા આવડે છે, જવાબ આપો કે એ શું તેની મને સમજ પડતી નથી. તમે જે કહો છો કે મીંડા વાળતા આવડે છે, પણ એ વાત કંઈ મારી સમજમાં ના આવે. ત્યારે શેઠે કહ્યું કે તને 10,000 રૂપિયા સોંપીએ, તને 10,000 રૂપિયા સોંપીએ, તું તેનો વેપારમાં પથારો કરે એનો, તેને તો 10,000 રૂપિયામાં ઘણો વેપાર થતો, અત્યારે કાંઈ 10,000ની કિંમત નથી, પણ એક જમાનામાં 10,000માં સારી રીતે દુકાન ચલાવી શકે, પરચુન દુકાન માંડે તો બહુ સારી રીતે ચલાવી શકે, તો તું તેનો વેપારમાં પથારો કરે, માલ લાવે ઉઘરાણી રાખે એવું બધું, પરંતુ પાછો સંકેલો કરતા તને ન આવડે તો મારે તારું પ્રયોજન નથી. એ વેપારનો તને સંકેલો કરતા ન આવડે તો તને તો મારે તારું પ્રયોજન નથી. એ તો દ્રષ્ટાંત છે. એમ જો સદગુરુની સેવા કરવી હોય તો તારી સ્વચ્છંદતાથી પોતાની મેળે જે જે માન્યતા એ તે કલ્પના કરી હોય તેના ઉપર મીંડા મૂકી દે. ત્યાર સુધી તે માન્યું હોય, વિચાર્યું હોય, નક્કી કર્યું હોય એના ઉપર તું મીંડા મૂકી દે. કે લોકો કઈ કઈ કલ્પનામાં ધર્મ માનીને બેઠા છે, સેવામાં ધર્મ માન્યો હોય, પુણ્યદાનમાં ધર્મ માન્યો હોય, ભક્તિથી ધર્મ માન્યો હોય, ભક્તિ એટલે પદ ગાવાથી, ભક્તિથી ધર્મ માન્યો હોય, પૂર્વાગ્રહમાં પીડ્યો હોય, કોઈને કોઈ પ્રકારની ક્રિયાના આગ્રહ એને પડી ગયું પીડ્યો હોય, પોતાનો પક્ષ નક્કી કર્યો હોય, તો તે બધી માન્યતાના પથરાને પણ પથરાનો પક્ષ તજી તે બધી માન્યતાના પથરાનો પક્ષ તજી દે. પથારા છે તે બધી માન્યતાના પથારાનો પક્ષ તજી દે. પથારો એટલે અનેક પ્રકારની જે જૂઠી માન્યતા છે એ બધો પથારો છે, એનો પક્ષ તજી દે, એટલે કે સંકેલો કરી લે તો જ સત્પુરુષની ઓળખાણ અને સેવા થઈ શકે એમ છે. પકડી રાખીને કંઈ એને મળવાનું નથી. અહીં ક્રિયાદળ અને શુષ્ક જ્ઞાનની જગતમાં શા માટે રખડે છે? આગળ જે સાતમી કથા એમાં કોઈ ક્રિયાદળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. અહીં ક્રિયાદળ અને શુષ્ક જ્ઞાને બે પ્રકાર છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તનારા જીવો કોઈ ક્રિયાદળ છે તો કોઈ શુષ્ક જ્ઞાની છે, એ જગતમાં શા માટે રખડે છે એ બધી એને ખુલાસો કર્યો છે. શું વળી બધાને મોક્ષ સુખની ઈચ્છા છે છતાં કેમ રખડે છે, તે આશંકાનો જવાબ કહે છે. તે આ શંકા એટલે, શંકા એટલે તમારી વાતમાં મને શંકા થાય છે એમ કહે, તેને કોઈ પરાણે સમજાવી શકે નહીં. અને આ શંકા એમાં એમ છે કે તમારી વાત સાચી છે પણ મને સમજાતી નથી, માટે સમજાવો, એનું નામ આશંકા છે. તે આશંકાનો જવાબ કહે છે કે મત દર્શન વગેરેની અનેક વિચિત્ર માન્યતા સંપ્રદાય અંગેની, હું પોતાનો આગ્રહ, પોતાનો મત અને પોતાનો પક્ષ વગેરે છોડીને સત્પુરુષોના શરણને એટલે પ્રમાણરૂપ સાચી આજ્ઞાને આરાધે તો પોતાના પરમ પવિત્ર જ્ઞાતા ભગવાનને એટલે પોતાના આત્માને તે પામે, પામે તે પરમાર્થને એટલે જળ દ્રવ્ય અને ચૈતન્ય એ બે પદાર્થ શું છે, તેના દ્રવગુણ પર્યાય શું, એમ સ્વદ્રવ પરદ્રવ્યની જુદાઈ વગેરેનું યથાર્થ જ્ઞાન સદગુરુની આજ્ઞા ઉપાસવાથી સાચી રીતે સમજાય છે. એ તો બુદ્ધિનો પણ વિષય છે, પણ બુદ્ધિનો વિષય હોય તો સમજાય પણ વિભાગ પાડી શકે નહીં. પદાર્થનો બોધ થવાથી સાચી સમજણ થાય છે કે જળથી જુદો, કલુષિકતા રૂપ અશુદ્ધતાથી જુદો, પવિત્ર, અવિનાશી, બંધ રહિત, સહજ આનંદમય શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એટલે પોતાનું સ્વરૂપ છે, એવું પોતાનું સ્વરૂપ છે. આત્મ સ્વભાવનું લક્ષણ ન થાય અને પોતાના સ્વચ્છંદ આગ્રહથી પાછો ન ફરે તો ઘણા કાળ સુધી ઘણા શાસ્ત્રો વાંચે કે ઘણા પુણ્ય કરે તો પણ સમ્યક શ્રદ્ધા અને અવિરોધ ન્યાય માર્ગની સમજણ ન થાય. પણ પાત્રતા મેળવીને સત્પુરુષને ઓળખે, કારણ કે પાત્રતા વગર ઓળખાય નહીં, એટલે પાત્રતા મેળવીને, એ ઉપાદાનની વાત લીધી, સત્પુરુષને ઓળખે તેમની આજ્ઞાને ઉપાસે તો કલ્યાણ થાય. મુમુક્ષુને સત્પુરુષના ન્યાય, યુક્તિ, વાણી સમજાતા સત્પુરુષનું જે બહુમાન થાય છે તેમાં સ્વતત્વનું બહુમાન આવે છે. એમાં નિમિત્તાધીન દ્રષ્ટિ ન લેવી, પણ ખરેખર એ બહુમાન છે એ પોતાના સ્વરૂપનું બહુમાન છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ સત્પુરુષનું બહુમાન છે, પણ અંતર્દ્રષ્ટિએ જુઓ તો એ પોતાના સ્વરૂપનું બહુમાન છે. સત્પુરુષના વચનના આશયમાં એકાગ્ર થયા છતાં મનુષ્ય પોતાના સ્વરૂપનો વિચાર કરે છે, તેમાં એકાગ્ર થાય છે. વચનના આશયમાં એકાગ્ર થયા થતાં વચનનો આશયની જ કલ્યાણ છે, એના ઉપર કોન્સન્ટ્રેટ થાય છે અને પોતાના સ્વરૂપનો વિચાર કરે છે અને જેમ છે તેમ નિજ સ્વરૂપ બોધ પ્રગટ કરે છે. અનંતકાળ ગયો છતાં જીવ ધર્મ કેમ પામ્યો નહીં, તેના કારણો દર્શાવે છે. અનંતકાળ ગયો અત્યાર સુધીમાં પોતાને પરિભ્રમણ કરતા અનંતકાળ ગયો છે છતાં પોતાના આત્મા ધર્મ પામ્યો નથી, તેના કારણો દર્શાવે છે કે ઘણાને મન વચન કાયાથી અને પુણ્યાદિથી ધર્મ થાય એવી માન્યતા વર્તે છે. બહુ ભાગ જીવો તો એવા છે કે જે મન વચન કાયાથી ધર્મ માને છે અથવા મન વચન કાયાની ક્રિયાથી ધર્મ માને છે અને પુણ્ય ભાવથી ધર્મ માને છે, એવી માન્યતા તો લગભગ બધે વર્તે છે. તેનું કારણ એ છે કે અસદગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનોને જાણતા નથી, શું તેનું કારણ શું છે કે અસદગુરુને સેવે છે. કોને સેવે છે? અસદગુરુ. અસદગુરુ એટલે કોણ? કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન પામે એવું જે સાધન એને જાણતા નથી, એનાથી અજાણ્યા છે, છતાં પણ ઉપદેશ આપે છે. આત્મા નિર્વિકાર છે, નિર્વિકલ્પ છે, પુણ્ય પાપ રહિત સિદ્ધ સમાન છે. તેનો લક્ષ, અનુભવ અને પ્રતીત નથી. અને તેની જાતના સાધન, સત્સાધનો તથા વિતરાગ માર્ગની વિધિ પણ જે જાણતા નથી, એવા અસદગુરુનો જીવને ઠામ ઠામ જોગ બને છે. કેમ કે સંપ્રદાયમાં તો લગભગ એ પરિસ્થિતિ છે કે આત્મજ્ઞાની કોઈ છે નહીં, અને આત્મજ્ઞાની નહીં હોવા છતાં પણ ગુરુના સ્થાને ઉપદેશ આપે છે એવું ઠામ ઠામ જીવનો જોગ બને છે જીવને. હા, બીજીની વાત મુખ્યપણે છે, કેમ કે વિધિનો વિષય સૌથી સૂક્ષ્મ છે. બાર અંગમાં જે વિધિનો વિષય છે એ સૌથી સૂક્ષ્મ છે. અને એ વિધિની તો કોને ખબર હોય કે જે વિધિએ પોતાનું આત્મકલ્યાણ કર્યું હોય એને જ એ વિધિની ખબર પડે. વિધિ છે એ પ્રયોગાત્મક છે, પરિણમનનો વિષય છે. એટલે એ પરિણમન આવ્યું હોય એને જ એ વિધિ સમજાય. શાસ્ત્રથી એ વિધિ સમજાય એવું નથી. સ્વછંદી જીવોને સાચી પરીક્ષા ન હોવાથી જ્યાં ત્યાં આંધળી અર્પણતા શ્રદ્ધા કરે છે. સ્વછંદી કેમ કીધા એને, કે પોતાની ઈચ્છા પ્રમાણે એ બધું કરવા માગે છે. ધર્મ પણ પોતાની રૂચિને પોતાની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે. એટલે પછી ગમે ત્યાં આંધળી અર્પણતા અને શ્રદ્ધા કરે છે. તેઓ કાય ક્લેશ વ્રત તપ વડે પોતાની માન્યતાનું પ્રયોજન સાધે છે. એ કાય ક્લેશ કરે છે, વ્રત તપ કરે છે. મોટા ભાગે શું છે કે ચારિત્ર મોહ મંદ પડે એટલે કષાયની મંદતા પડે એવા બધા ધર્મ સાધન કરે છે. એને ઉપદેશ પણ એવો જ મળતો હોય છે. પણ દર્શનનો મંદ પડે એવો ઉપદેશ એને મળતો નથી. અને દર્શનનો અભાવ કરવાની વિધિ પણ કહેનારને કે સાંભળનારને ખબર હોતી નથી. એટલે દર્શનનો અભાવ થાય જે પ્રથમ એ પરિસ્થિતિમાં આવતા નથી. અલ્પ સમય માટે કષાયને મંદ કરે અને પછી પાછા ચાર ગતિના પરિભ્રમણમાં એમને એમ રખડે. આ પરિસ્થિતિ ધર્મના ક્ષેત્રની જોવામાં આવે છે. અજ્ઞાન ભાવે પરદ્રવ્યમાં ધર્મ માન્યો છે. પરદ્રવ્યમાં એટલે શું કે પરદ્રવ્યની જે ક્રિયા થઈ, જડની ક્રિયા થઈ, મન વચન કાયાની અથવા દયાદાનની, શું એમાં ધર્મ મનાવ્યો છે. અજ્ઞાન ભાવે પરદ્રવ્યમાં ધર્મ મનાવ્યો છે. જળની આરાધનાથી જળ ફળે છે. શું થયું, એ પરદ્રવ્યની આરાધના કરી, જળની આરાધનાથી શું ફળશે, જળ ફળશે. જેમ સંસારના ધ્યેય કાંઈ કરે તો શું ફળે, સંસાર ફળે. અને મોક્ષના ધ્યેય કરે તો મોક્ષ ફળે, એના જેવી વાત છે. મનના શુભ પરિણામોથી પણ પાર, મનના શુભ પરિણામોથી પણ પાર અતિન્દ્રિય આત્મધર્મ છે તેની ગંધ પણ નથી. એ જ્યાં પરદ્રવ્યમાં ધર્મ મનાવ્યો છે ત્યાં મનના શુભ વિકલ્પોથી પાર એવો જે અતિન્દ્રિય આત્માનો ધર્મ છે એ વાત તો એને ક્યાંય સ્વપ્ને પણ આવતી નથી, એની ગંધે આવતી નથી. એટલા બધા ભાવમાં દૂર થઈ જાય છે. કુગુરુઓ તેવાને ઠસાવી દે છે કે પરંપરા એ પણ આનાથી તને ધર્મ થશે. અત્યારે ધર્મ ન થયો હોય તો તને પરંપરા એ આગળ જતા આવતા ભાવમાં ફલાણમાં એમને આમ નામ કરતા કરતા કેટલાક ભાવ પછી તને ધર્મ થઈ જશે, તારો મોક્ષ થઈ જશે. અમે પણ આ જ કરીએ છીએ, અમે પણ આ જ બધું કરીએ છીએ. જે કુળધર્મ છે, રૂઢિધર્મ છે હોય તેને દ્રઢ કરાવે છે. સંપ્રદાયમાં તો કુળધર્મ અને રૂઢિધર્મને દ્રઢ કરાવે છે. જેમાં પ્રતિક્રમણ પોહા થતા હોય એને એ કરાવે, જેને ઉપવાસ થતા હોય એને એ કરાવે. એવી રીતે ત્યાં પૂજા ભક્તિ થતા હોય ને એ કરાવે. આચાર્ય કહે છે કે જે જે જીવો જે જે કુળમાં પોતે જન્મા હોય તે કુળમાં જે ગુરુનો તેમનો વારંવાર પરિચય રહેતો હોય તેનો આગ્રહ રાખે કે અમારા બાપદાદાના ગુરુ છે, કોણ છે? આ તો અમારા બાપદાદાથી આ જ ગુરુઓ ચાલ્યા આવે છે. શું સંપ્રદાયમાં તો એમ જ હોય ને, અમારી ફરજ છે કે તેમની આજ્ઞા માનવી જોઈએ. મોટા ભાગના મનુષ્યોને એ હોય છે કે સંપ્રદાયનો બાપદાદાનો કુળધર્મ છોડાય
નહીં.
હા, વધારે કમાણી થતી હોય તો એમ કે ધંધામાં કે બાપના કુવામાં બુડી મરાય. આપણે નવો ધંધો, બાપાએ ભલે ધંધો કર્યો, આપણે તો અમારે ચર્ચામાં ઘણું થતા બધા તર્ક કાઢતા કે ભાઈ આપણા પિતાશ્રી તો પાઘડી ઉડતા પહેરતા હતા, આપણે કઈ પાઘડી થોડી ચાલુ રાખી છે? એ તો કેળીઓ બાંધતા હતા, આપણે થોડુંક અત્યારે જે કહું વાળું કેળીઓ બાંધીએ છીએ. આપણે ડ્રેસ બદલી નાખ્યો, વેશ બદલી નાખ્યો, ડ્રેસ એટલે વેશ તો બદલી નાખ્યો. ધર્મ બદલવામાં પકડી રાખે, બાપદાદાનો આ જ ધર્મ છે, આપણે કેમ છોડાય? એવું લગભગ પકડ હોય છે. કેમ કે એ પ્રકારને કર્મ અનુસારી મતિ લઈને જીવ આવ્યો છે, એટલે એની એને પૂર્વકર્મને લઈને એ પકડ એની મતિમાં હોય છે. તે જીવો કુળાદિમાં મૂર્છિત થયા છે, એ જીવો શેમાં? કુળ ધર્મ અને રૂઢિધર્મમાં મૂર્છિત થયા છે. એ ગુરુદેવના વખતમાં થી 50 વર્ષ પહેલા એ પરિસ્થિતિ બહુ હતી. ત્યાર પછી તો અત્યારે તો ગુરુદેવના સમાગમે ઘણા જીવો પોતાના સંપ્રદાયનો ફેરફાર કરી અને ગુરુદેવ પાસે આવવા લાગ્યા. પણ એ જમાનામાં કુળ ધર્મની પકડ ઘણી હતી. શું? રાગ દ્વેષ રહિત, એટલે જે પરિસ્થિતિ હોય એની સામે ઉપદેશ આવ્યો હોય. શું? રાગ દ્વેષ રહિત વિતરાગ સર્વજ્ઞ ભગવાનના હિત વચનો શું છે? આત્મા કેવો છે? પણ વિતરાગ સર્વજ્ઞ કેવા છે? રાગ દ્વેષ રહિત એવા જે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, તેમના હિત વચનો શું છે? આત્મા કેવો છે? તેના પરિણમન અંતર્વેદનથી કાંઈ ખબર ન મળે, તેના પરિણમન અથવા અંતર્વેદન, એનું પરિણમન એટલે હાઇફન કર્યો છે ને, એનો અર્થ થાય છે અર્થાંત. એનું પરિણમન અર્થાત અંતર્વેદનની કાંઈ ખબર ન મળે, તે આંધળો આંધળાને દોરે તેવું બને છે. સંપ્રદાયમાં આવું છે, અંધો અંધ પળાય. એ વાત આનંદ ગંજીએ પણ કરે છે કે ભાઈ અંધો અંધ પળાય, જ્યોતિ વિના જુએ જગદીશ, અંધો અંધ પળાય. કોણ છે? શ્યાસનાથ ભગવાનનું છે. પરિસ્થિતિ જોઈને ઉલ્લેખ કર્યો છે પોતાના પદમાં. તે આંધળો આંધળાને દોરે તેવું બને છે. લોકોને સાચી વાત સાંભળતા દુઃખ થાય એવો કાળ વર્તે છે. શું? સાચી વાત સાંભળતા શ્રદ્ધા છે ને એ આળા ગુંબડા જેવી છે, એટલે સાચી વાત કહે તો દુઃખી થાય છે, કે તો અમારી વાત ઉડી જાય છે. અથવા અમે સામાન્ય રીતે પુણ્યક્રિયામાં પુણ્યભાવમાં ઘણી કિંમત આપી દીધી છે અને એનો નિષેધ આવે કે એનાથી ધર્મ ન થાય, પુણ્ય બંધાય, તો એ શ્રદ્ધાને સ્પર્શે એટલે દરદ થાય છે માણસને. શું? છે પણ છે, રાખવી ન રાખવીનો સવાલ નથી, આમાં છે એવી પરિસ્થિતિ. બધાની શ્રદ્ધાની પરિસ્થિતિ જેવી, જેને જે શ્રદ્ધા હોય ત્યાં સ્પર્શ કરો તો દ્રત થાય. દાખલા તરીકે હમણાં નવરાત્ર ગયા તો માતાજીની માન્યતા તો આખા દેશમાં તમે જુઓ, બંગાળથી માંડીને ઠેઠ સૌરાષ્ટ્ર સુધી બધે ખૂબ ચાલ્યું છે. હવે આદ્ય શક્તિ છે ને ફલાણું છે ને કાંઈક આવે એનો તો મહિમા કરે ત્યારે તો પછી લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એની પૂજા કરે છે ને એવું બુધવામાં ઘણું આવે શું. હવે એને જે કાંઈક કહો કે ભાઈ આ બધું સાવ ખોટે ખોટું ચાલે છે ભાઈ કોઈ આવું છે નહીં માતાજીનું હોય તો એનો કંઈ અર્થ નથી તો એને બહુ દરદ થઈ જાય હું અને દુઃખ થઈ જાય. કોઈ પણ કોઈની પણ માન્યતાને અડો એટલે એને દુઃખ થઈ જાય એ એક સહજ માનવ સ્વભાવ છે. વધારે ખરાબ એ વાત સરસ છે. એટલું ન થવું જોઈએ, એટલી હદે ન જવું જોઈએ. ભલે આપણો મત સાચો હોય તો પણ સહિષ્ણુતા તો રાખવી જોઈએ. જો તમે સહિષ્ણુતા ન રાખો તો એનો બીજો અર્થ એમ થાય છે રાજુભાઈ કે તમે સામાજીવની સ્વતંત્રતા નથી સ્વીકારતા. શું આવે એની અંદર કે તમે સામાજીવની સ્વતંત્રતા નથી સ્વીકારતા એટલે પદાર્થનું સ્વરૂપ તમે પોતે જ સ્વીકારતા નથી એમ એનો અર્થ થયો. તમે પોતે જ પદાર્થનું સ્વરૂપ નથી સ્વીકારતા. દરેક જીવ પદાર્થ સ્વતંત્ર છે કે નહીં તો પછી એમ કેમ માને છે એ પ્રશ્ન અસ્થાને છે. એને એમ ઠીક લાગે છે શું એ તો ગુરુદેવ કહેતા કે એ તો કરુણા કરવા જેવી વાત છે. એને એમ સાચું લાગ્યું છે એટલે એમ કહે છે એને કરુણા કરવા જેવી છે. જો તને સાચું સમજાવવું હોય તો એના ફળમાં એ દુઃખી થશે એને તને કરુણા આવવી જોઈએ. પણ એથી વધારે પોતાના વિચારો કે પોતાની માન્યતા લાદવી એ તો પોતે જ પદાર્થના સ્વતંત્ર સ્વરૂપને સમજો નથી એમ છે. લોકોને સાચી વાત સાંભળતા દુઃખ થાય એવો કાળ વર્તે છે. મનના શુભ પરિણામથી પણ ધર્મ ન થાય એ વાત સાંભળતા અને સમજતા પરસેવો વળે છે અને મૂંઝવણ થાય છે. અકુળાટ થઈ જતો હોય ને ઘણાને, હે તમે એમ કયો છો કે તમે અમે પૂજા કરીને બસ ભગવાનની પૂજા કરીને તમે એમ કહો છો કે એમાં કાંઈ ધર્મ નથી. હા આ કઈ જાતની વાત છે, આ વાત ક્યાંય સાંભળવી નથી. હા અને ભગવાનની પૂજામાં અમે ભગવાનના ગુણગાન કરીએ છીએ, તમે તો ધર્મ નથી એવું ચાલે ક્યાંય? તો હું અમારે પૂજા છોડી દેવી, ભગવાનની પૂજા ન કરવી, કઈક જાતના પ્રશ્નો ઉઠે, મૂંઝવણ થાય છે. ઉપદેશક ગુરુ પણ એવા મળ્યા કે લોકોને સંઘો બતાવી દીધું. એક ચોખા દેવડી પ્રતિમા તું પ્રતિષ્ઠા કરાવીને દેરાસરમાં પધરાવ એટલે તને તીર્થંકર ગોત્ર બંધાશે. આમ નામ શાસ્ત્રમાં કઈ એવું છે નહીં પણ ઘરનું હાકે, ઉપદેશક પણ ઘરનું હાકે એટલે પછી એક ક્રેઝ ઉપડે એ બધું કરાવવા માંડે. પછી એનો કોઈ હિસાબ રહેતો નથી. ઉપદેશક ગુરુ પણ એવા મળ્યા કે લોકોને સંઘુ બતાવી દીધું, તીર્થંકર ગોત્ર સસ્તું બધા બનાવી દીધું. એને ઠીક કહીને સારું કહીને મનાવનારા પણ ઘણા મળી આવે છે. લગભગ આ સ્થિતિ છે, બધા સંપ્રદાયમાં આવી સ્થિતિ છે. કરોડ સોના મોહરનું રોજ રોજ દાન કરે, શું રોજ 1 કરોડ સોના મોહરનું, પણ તેનાથી એક સામાયિકનું ફળ અનંત ગણું છે. શું કહે? તું એક સામાયિક કરતો પછી એ તો એની માનેલી સામાયિકો એમ બતાવે, ખરી જે સામાયિક છે એ તો વાત જુદી જ છે. હા સમ્યક પ્રકારે સ્વરૂપમાં આવવું સામાયિકનો વ્યુત્પત્તિ અર્થ પણ એવો છે. સમ વત્તા આય વત્તા ઈક, ઈક એટલે એક ઠેકાણે આત્મામાં, આય એટલે આવવું, સમ્યક એટલે સમ્યક પ્રકારે વિતરાગ ભાવે સંભાવે. એનું ફળ તો માન જ છે પણ ઓલો જે સામાયિકનો પાઠ હોય ને એ પાઠ કરી જાય તો કે તને કરોડ સોના મરના રોજના દાન કરતા પણ એનું ફળ ઘણું છે એમ સમજાવી દે. ઘણું નહીં અનંત ગણું છે. કેટલો અનંત ગણું છે એ શબ્દ તો એટલો મફતમાં વપરાય છે કે વાત મૂકી દો, વાતે વાતે અનંત ગણું, વાતે વાતે અનંત ગણું. પણ ભાઈ એને કઈ સમજીને તો બોલવું કે એમ ને એમ. પણ તે કઈ સામાયિક એમ સાચી સામાયિક એને માની લઈશ અમારી ક્યાં. આત્મા શુદ્ધ અવિકારી વિતરાગી છે, પૂર્ણ પાપ વિકલ્પ રહિત અરાગી છે, એવી શ્રદ્ધા જ્ઞાન અને એ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક તે અભેદ સ્વરૂપમાં સ્થિરતા વર્તે છે, તે જ ખરી સામાયિક છે. અભેદ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે સ્થિર થઈ જાય એ સમ્યક પ્રકારે સામાયિકમાં આવ્યો. તે સામાયિકનું ફળ અનંત મણ સોનાના દાનના ફળ સાથે પણ સરખાવી ન શકાય, એ બરાબર છે. કારણ કે બંનેની જાત જુદી છે. અનંત ગણું ફળ છે એમ નહીં. શું કીધું ગુરુદેવ? એમ ન કીધું કે અનંત મણને સોનાના દાન કરતા અનંત ગુણું છે, એને એને સરખાવી જ ન શકાય એમ કે છે. એ સરખામણી કરવાનો વિષય નથી. કોઈ અનંત મણ સોનાનું દાન દઈ દે એની સાથે આ સામાયિકના ફળને સરખાવી શકાય નહીં. કેમ કે એ પુણ્ય છે, શુભભાવ સ્વકષાય પરિણામ છે, અને એક વિતરાગી પરિણામ છે. એ બેને સરખાવી શકાય નહીં. વિતરાગી પરિણામને અને વિતરાગની પરિણામની સરખામણી થાય, પણ રાગની ને વિતરાગતાની સરખામણી થાય નહીં એમ કેવું છે. કારણ કે બંનેની જાત જુદી છે. મંદિરની ને મંદિરની સરખામણી થાય, પણ મંદિરને મસ્જિદની સરખામણી ન થાય એમ કેવું છે. કેમ કે બંને આખી જુદી ટાઈપ છે, આ જુદી ટાઈપ છે. અહીંયા અહીંયા શિખર હોય, ત્યાં શિખર જેવું કાંઈ હોય જ નહીં. એની સરખામણી કેવી રીતે કરશો તમે? જેને કાંઈ યથાર્થ અભ્યાસ નથી અને પોતાનો આગ્રહ છોડવો નથી તેવા જીવોને સાચી સામાયિક ક્યાંથી થાય? શું કાંઈ યથાર્થ અભ્યાસ નથી અને પોતાનો આગ્રહ પણ છોડવો નથી? એ તો તમે સંપ્રદાયના જીવનો મળો તો ખબર પડી જાય કે આગ્રહ કેવો હોય છે. એ શું ખરેખરો આગ્રહ હોય? મને એક મળ્યા તમારે વેપારી હતા, તો કે જુઓ તમે જ્ઞાનની બધી લાઈન ઉપર જાઓ છો અને અમે આચરણની લાઈન ઉપર જઈએ છીએ. શું હવે જ્ઞાન કરીને સરવાળે તો આચરણ કરવાનું છે જ નહીં? તમે પહેલા પહેલા મગજમારી કરી લ્યો, કરવી હોય એટલી કે હા, પણ સરવાળે તો આચરણ કરે તમારે છૂટકો છે ને? હા, ત્યાગ તો કરવો જ પડશે ને. અમે પહેલેથી આચરણ કરીએ છીએ, શક્તિ પ્રમાણે પહેલેથી જ ત્યાગ કરીએ છીએ. હા, તો ભાઈ ચાલો આજે આપણે ઉપવાસ આહારનો ત્યાગ કરી નાખ્યો. હા, સરવાળે જ્ઞાન કરીને તમારે આચરણ કર્યા વગર તો હાલવાનું જ નથી ને. હા, અમે આચરણ તો કરીએ છીએ. એટલે એ કઈ વાત સમજવા માગે જ નહીં, કાંઈ એવી પકડ હોય કે કાંઈ સમજવા માગે નહીં. એટલે પછી મૌન રહેવું સારું, ત્યાં પછી મૌન સારું. ચાલો ભાઈ એની સમજણ એને મુબારક. આપણે કઈ પરાણે થોડીક કોઈ વાત લાદવાની છે. વાત તો ક્યાં થાય? કોઈને જિજ્ઞાસા હોય, સમજવાની ભાવનાની ઈચ્છા હોય ને તમે વાત કરો તો કંઈક લેખે લાગે. પણ જેની ઈચ્છા ન હોય, ભાવના ન હોય, જિજ્ઞાસા ન હોય, એની પાસે માથાફોડી ન કરવાનું. એ તો નકામો સમય ને શક્તિનો વ્યય છે. એ તો અહીં એમ કહેવું છે કે પોતાના ખોટા મતાગ્રહથી, ખોટા ઉપદેશના પોષણથી, આગ્રહને વશ થયેલા જીવથી સાચા ધર્મને સન્મુખ થવાતું નથી. કહેવાનું તાત્પર્ય તો આ છે કે ખોટો મતાગ્રહ હોય, ખોટા ઉપદેશોનું પોષણ લીધું હોય, એ આગ્રહને વશ થવામાં પડેલા જીવો હોય, એ સાચા ધર્મને સન્મુખ કેમ થઈ શકે? એ થઈ શકે નહીં. શુભ ભાવને સંવર માને છે. શું કરે છે? એ શુભ ભાવને સંવર માને છે અને તેથી નિદ્રા ધર્મ પણ માને છે. વળી અંતરંગમાં એટલે મનમાં પૂર્વાગ્રહ ખસતો નથી, જે આગ્રહ છે એ કાંઈ જરાય ખસતો નથી, તે આત્મધર્મને પામી શકતો નથી. કારણ કે તેણે સાચા સદગુરુનો આશ્રય કર્યો નથી. શું? આત્મજ્ઞાની ગુરુનો એને આશ્રય કર્યો નથી. એ ગાથા લીધી છે ને, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોઈ, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી ને જોઈ. આત્માર્થી ન હોય તો ગુરુ તો નથી, પણ આત્માર્થી પણ નથી. એને સાચા સદગુરુનો આશ્રય કર્યો નથી. અને શુષ્ક જ્ઞાની અથવા ક્રિયાજળ નામધારી ધર્મ મળ્યા છે, તેનો સંગ પ્રસંગ રહ્યા કરે છે, એટલે તેનો સંગ એને રહ્યા કરે છે. પોતે જે માયનું છે તેનાથી બીજું આવે તેની ન્યાયની તુલના કરવી નથી. પોતાની માન્યતાથી ફેરફારવાળી કાંઈ વાત આવે તો તુલના કરવાને બદલે એને અણગમો થઈ આવે કે આ વાત મને બરાબર નથી, આ વાત બરાબર નથી, અને સાચાનો નિષેધ કર્યા કરે છે. તેવાને કદી સાચા ધર્માત્માનો યોગ મળશે તો પણ અસાત ના કરશે. એને કદાચ પુણ્ય યોગે કોઈ વખત સાચા ધર્માત્માનો સંયોગ પણ થઈ જાય તો પણ એ સાચું કહેશે, એને ગમશે ને, એને એમ કહેશે આ બરાબર આવી વાત કરે છે, આપણને આ કાંઈ વાત ગમતી નથી. એટલે મારી વાત ન ગમે તો વાતનો કહેનાર પણ ન ગમે એવી પરિસ્થિતિ થાય. વળી પોતાનો સ્વસંદ પૂછવા માટે અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા હોય, પેલા બધા સંપ્રદાયની વાત કરીશ, હવે બીજા પ્રકારના જીવો દે છે કે વળી પોતાનો સ્વસંદ પૂછવા માટે અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા હોય એવા સ્વછંદી શુષ્ક જ્ઞાનીઓએ એક પક્ષે નક્કી કરી લીધું હોય છે કે પોતાને વિશે જ્ઞાનીપણું છે, જાણપણું થયું હોય ને એટલે પોતાને વિશે જ્ઞાનીપણું છે. વળી તેમણે એમ પણ માની લીધું હોય છે કે બંધ અને મોક્ષ તો કલ્પના છે, બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી, અને અનંતકાળ શુભ કરણી કરી ક્રિયા પાણી પણ તેનાથી ધર્મ નથી. માટે આપણે આત્મજ્ઞાન જે ખરો મોક્ષ માર્ગ છે તેમાં રાખવું, એમ માત્ર શબ્દોની ધારણાથી સ્વછંદમાં રાખે છે. એવા પણ જીવો હોય છે કે જે માત્ર શાસ્ત્રના અભ્યાસથી જાણી અને પાછા જાણકાર કરીને કલ્પનાએ ચડે છે. કલ્પનાએ કેમ ચડે કે પ્રયોગે ન ચડે તો કલ્પનાએ ચડે. શાસ્ત્ર વાંચીને એ સમજણને પ્રયોગમાં ન લઈ જાય ને તો કલ્પના થઈ જાય. કેમ કે જે શાસ્ત્રની વાત છે એ થિયરિટિકલ છે, થિયરીને લાગુ ન કરે પ્રયોગમાં તો બાકીનો જે વિભાગ છે એ વિશેને સમજવાનો એ સમજાય નહીં, અને એમાં ને એમાં પોતે પોતા કન્ક્લુઝન કાઢીને કલ્પના એ ચડી જાય છે. અને એ રીતે અનંતકાળ શુભ કરણી કરે, ક્રિયા પાળે, એવું બધું કરે પણ એનાથી ધર્મ નથી. માટે આપણે આત્મજ્ઞાન એ પછી એવી બુદ્ધિ માન્યતામાં આવે કે આનાથી કાંઈ ધર્મ નથી, માટે આત્મજ્ઞાન જે ખરો મોક્ષ માર્ગ છે તેમાં રાખવું, એ આત્મજ્ઞાનની પછી વાતો દીધા કરે અને એ રીતે શુભ ક્રિયાને ઉડાડી દે. એ માત્ર શબ્દોની ધારણાથી સ્વછંદમાં રાચે છે, એ શબ્દોની ધારણા છે, એ ધારણાને કલ્પનામાં રહી જાય છે. એ જીવ ખરેખર એને પરિણમનમાં આવી શકતો નથી એમ કહેવું છે. એ રીતે અહીંયા અનેક પ્રકારના જીવો ભૂલ કરે છે, એના પ્રકારો લીધા છે. બાકીનો સાંજના સ્વાધ્યાયમાં લઈશું.